એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સૌ શ્રોતાઓનું સ્વાગત છે એકત્ર જ્ઞાનગોષ્ઠીમાં. આજે આપણે એક એવા પુસ્તકની ઊંડાણપૂર્વક ચર્ચા કરવાના છીએ જે આપણા રોજિંદા જીવનમાં, સંબંધોમાં અને હા, કામકાજમાં પણ ખરેખર મોટો ફરક લાવી શકે છે.
ચોક્કસ.
પુસ્તકનું નામ છે ક્રુશિયલ કોન્વર્સેશન્સ, ટૂલ્સ ફોર ટોકિંગ વેન સ્ટેક્સ આર હાય. મતલબ કે જ્યારે દાવ પર ઘણું બધું લાગેલું હોય, લાગણીઓ ઉભરાતી હોય અને મંતવ્યો અલગ હોય, ત્યારે વાતચીત કેવી રીતે કરવી.
અને સાચું કહું તો આવી વાતચીતોથી કોણ બચી શક્યું છે? ક્યારેક પરિવારમાં કોઈ નાજુક મુદ્દો હોય કે પછી ઓફિસમાં બોસ સાથે મતભેદ હોય.
હા, બરાબર. કે જીવનસાથી સાથે કોઈ એવી વાત કરવાની હોય જે અઘરી લાગે.
બિલકુલ. આ ક્રુશિયલ કોન્વર્સેશન્સ એટલે કે મહત્વપૂર્ણ સંવાદો, એને બરાબર સંભાળવા એ ખાલી સંબંધ ટકાવવા માટે જ નહીં, પણ સારા નિર્ણયો લેવા, માનસિક શાંતિ માટે, અરે આપણી કરિયર માટે પણ ખબર છે ખૂબ જરૂરી છે.
સાચી વાત. મોટાભાગે શું થાય, આપણે કાં તો વાત ટાળી દઈએ,
હા, અથવા તો પછી ગુસ્સામાં બધું બગાડી નાખીએ.
આ પુસ્તક કહે છે કે એક ત્રીજો રસ્તો છે, સારો રસ્તો.
બરાબર, એ જ શીખવાનું છે.
તો આટલું ઉપયોગી પુસ્તક એની પાછળ કોણ છે? લેખકો વિશે થોડું જાણીએ. રસપ્રદ વાત એ છે કે આ કોઈ એક જણનું કામ નથી, પણ ચાર લોકોની ટીમ છે. કેરી પેટરસન, જોઝેફ ગ્રેની, રોન મેકમિલન અને અલ સ્વિટ્ઝલર. જો કે કેરી પેટરસનનું નામ એમ મુખ્ય લેખક તરીકે વધુ ચર્ચાય છે.
હા, અને એમની બેકગ્રાઉન્ડ પણ ઘણી રસપ્રદ છે. તેઓ વાઇટલ સ્માર્ટ્સના કોફાઉન્ડર છે, જે કંપની હવે ક્રુશિયલ લર્નિંગ તરીકે ઓળખાય છે, અને એમણે દુનિયાની ટોચની સેંકડો ફોર્ચ્યુન 500 કંપનીઓ સાથે કામ કર્યું છે.
ઓ વાવ.
કેરી પેટરસન પોતે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી ઓર્ગનાઇઝેશનલ બિહેવિયરમાં ડોક્ટરેટ છે, પણ મને લાગે છે ને એમની સૌથી મોટી ખાસિયત એમના અનુભવમાં છે.
એટલે માત્ર થિયરી નથી એમ?
બિલકુલ નહીં. એમનો એપ્રોચ બહુ જ પ્રેક્ટિકલ છે. એમણે 25 વર્ષથી વધુ સમય હજારો લોકોનો અભ્યાસ કર્યો, ખાસ કરીને એવા લોકોનો જે બહુ જ મુશ્કેલ, લાગણીશીલ, હાઈ સ્ટેક વાતચીતમાં પણ કમાલની રીતે સફળ રહેતા હતા.
જેમને લોકો પોઝિટિવ ડેવિયન્સ કહે છે, બરાબર?
હા, એટલે કે જેઓ મુશ્કેલીમાં પણ અલગ તરી આવે પોઝિટિવ રીતે. એમને જોયું કે આ સફળ લોકો ખરેખર શું કરે છે. એમના વર્તનને બારીકાઈથી તપાસ્યું અને એમાંથી શીખી શકાય એવા પ્રેક્ટિકલ સ્કિલ્સ બનાવ્યા. જાણે સફળતાનું રિવર્સ એન્જિનિયરિંગ કર્યું હોય.
અચ્છા, એટલે કોઈ ફિલોસોફી નથી બનાવી, પણ જે કામ કરે છે એને સમજાવીને શીખવ્યું છે.
બરાબર. આ જ એમની યુનિકનેસ છે.
વાહ, આ તો ખરેખર ઉપયોગી લાગે છે. તો પુસ્તકનો મુખ્ય વિચાર શું છે? એ કઈ મોટી વાત કહેવા માંગે છે?
પુસ્તકનો મૂળભૂત વિચાર એમ કહી શકાય કે આપણા જીવનની ક્વોલિટી, આપણા સંબંધોની મજબૂતી, આપણી સફળતા, આ બધું મોટે ભાગે એના પર નિર્ભર છે કે આપણે આ ક્રુશિયલ એટલે કે અત્યંત મહત્વની વાતચીતો કેવી રીતે હેન્ડલ કરીએ છીએ.
આવી વાત ન થાય અથવા હું તો ગુસ્સે જ થઈ જાઉં, પણ પુસ્તક કહે છે કે ના, આપણે બદલાઈ શકીએ છીએ. પણ આ વાતચીતો આટલી અઘરી કેમ બની જાય છે? પુસ્તક શું કહે છે એના વિશે?
હા, પુસ્તક સમજાવે છે કે જ્યારે આવી સિચ્યુએશન આવે જ્યાં દાવ ઊંચો હોય, મતભેદ હોય, લાગણીઓ તીવ્ર હોય, ત્યારે આપણી અંદરની પેલી પ્રાચીન લડો અથવા ભાગોવાળી વૃત્તિ, ખબર છે,
ફાઇટ ઓર ફ્લાઇટ,
હા, એ જાગી જાય છે. આપણું મગજ જાણે ભય અનુભવે છે અને પેલું એડ્રેનાલિન આપણી સમજણ પર હાવી થઈ જાય છે. આને કારણે આપણે બે સામાન્ય પણ નુકસાનકારક રસ્તા અપનાવીએ છીએ.
ક્યા બે રસ્તા?
પહેલો છે મૌન, સાયલેન્સ, એટલે કે વાત ટાળવી, મુદ્દો દબાવી દેવો, સાચી લાગણી છુપાવવી અથવા વાતચીતમાંથી જ નીકળી જવું, માનસિક રીતે કે શારીરિક રીતે. અને બીજો રસ્તો છે હિંસા, વાયોલેન્સ. આનો મતલબ શારીરિક હિંસા નહીં, પણ
શબ્દોથી હુમલો.
બરાબર. શાબ્દિક હુમલો કરવો, પોતાનો મત જ સાચો ઠેરવવા દબાણ કરવું, બીજાને નીચા દેખાડવા, અવાજ ઊંચો કરવો, કટાક્ષ કરવો વગેરે, બંને કેસમાં વાતચીતનો જે મૂળ હેતુ હોય છે એ તો માર્યો જ જાય છે.
અને પરિણામ સંબંધોમાં તિરાડ, ખોટા નિર્ણયો અને મનમાં ટેન્શન. તો પુસ્તક આનો ઉપાય શું આપે છે?
ઉપાય છે સંવાદ, ડાયલોગ. એને જીવંત રાખો. અને સંવાદ ત્યારે જ શક્ય બને જ્યારે વાતચીતમાં જોડાયેલા દરેક જણ
સાયકોલોજિકલ સેફ્ટી એટલે કે મનોવૈજ્ઞાનિક સલામતી અનુભવે.
આ મનોવૈજ્ઞાનિક સલામતી થોડો ભારે શબ્દ લાગે છે. સહેલી ભાષામાં કહીએ તો
સહેલી ભાષામાં એવો ભરોસો કે હું જે કહીશ એ સાંભળવામાં આવશે, મને સમજવામાં આવશે અને મારા વિચારોનું અપમાન નહીં થાય, ભલે એ અલગ કેમ ન હોય.
ઓકે.
જ્યારે આવી સેફ્ટી હોય ને ત્યારે જ લોકો ખુલીને વાત કરે છે અને પોતાના વિચારો અને માહિતી એક જાણકારીના સહિયારા પૂલમાં ઉમેરે છે.
શેડ પૂલ ઓફ મીનિંગ.
હા, જાણે એક કોમન પોટ જેમાં બધા પોતપોતાના જ્ઞાન અને અનુભવનો ભાગ નાખે. આ પૂલ જેટલો મોટો અને સમૃદ્ધ એટલા સારા નિર્ણયો લેવાય અને સંબંધો પણ મજબૂત બને. પેલું મૌન અને હિંસા એ આ પૂલને સાંકડો કરી નાખે છે.
સમજાઈ ગયું. એટલે મેઇન ગોલ એવો માહોલ બનાવવાનો છે જ્યાં બધા ખુલ્લા મને પોતાની વાત મૂકી શકે. આ પુસ્તક તો પછી ખરેખર દરેક માટે કામનું છે, નહીં?
ચોક્કસપણે. તમે કોર્પોરેટ લીડર હો, ટીમ મેનેજર, સ્ટુડન્ટ, હાઉસવાઈફ, ડોક્ટર, એન્જિનિયર, કોઈ પણ, આ પ્રિન્સિપલ્સ લાઈફના દરેક એરિયામાં લાગુ પડે છે. આ ખાલી સોફ્ટ સ્કિલ્સ નથી, આ તો જીવન જીવવાની રીત શીખવે છે.
ચલો હવે થોડા ઊંડા ઉતરીએ. પુસ્તકના કેટલાક મુખ્ય ટૂલ્સ અને આઈડિયાઝને નજીકથી જોઈએ. લેખકો આપણને આવી વાતચીતો માટે તૈયાર થવા અને તેને સફળ બનાવવા માટે કેટલાક સ્ટેપ્સ આપે છે. શરૂઆત ક્યાંથી કરવી?
સૌથી પહેલું અને મારા મતે સૌથી મહત્વનું સ્ટેપ છે, હૃદયથી શરૂ કરો. સ્ટાર્ટ વિથ હાર્ટ. આનો મતલબ છે કે કોઈ પણ મુશ્કેલ વાતચીતમાં પડો એ પહેલા એક મિનિટ રોકાઈને તમારી જાતને પૂછો, આ વાતચીતમાંથી હું ખરેખર શું મેળવવા માંગુ છું, મારા પોતાના માટે, સામેવાળી વ્યક્તિ માટે અને અમારા સંબંધ માટે.
ઘણીવાર આપણે ગુસ્સામાં કે આવેશમાં વાત શરૂ કરી દઈએ છીએ અને આપણો અસલી હેતુ જ ભૂલી જઈએ છીએ.
બરાબર. આપણો હેતુ પછી જીતવાનો બની જાય છે, પ્રોબ્લેમ સોલ્વ કરવાનું નહીં.
આ વાત મને બહુ સ્પર્શી. આપણે ઘણીવાર એવું માની લઈએ છીએ કે કાં તો હું સાચું બોલું અને સંબંધ બગડે, અથવા સંબંધ સાચવવા માટે ચૂપ રહું.
એક્ઝેક્ટલી. અને લેખકો આને કહે છે મૂર્ખની પસંદગી, ફૂલ્સ ચોઇસ. તેઓ કહે છે કે આ ખોટી પસંદગી છે. જે કુશળ સંવાદ કરતા હોય છે ને એ જાણે છે કે કેવી રીતે પ્રામાણિક પણ રહેવું અને આદર પણ જાળવી રાખવું.
બંને શક્ય છે.
હા, બંને શક્ય છે, પણ એ ત્યારે જ શક્ય બને જ્યારે વાતચીતમાં પેલી સાયકોલોજિકલ સેફ્ટી હોય.
તો આ સલામતી કેવી રીતે બનાવવી? ધારો કે વાતચીત શરૂ થઈ ગઈ છે અને માહોલ ગરમ થવા લાગ્યો છે, લોકો ગુસ્સે થઈ રહ્યા છે અથવા ચૂપ થઈ રહ્યા છે, ત્યારે શું કરવું?
લેખકો કહે છે કે જ્યારે પણ લાગે કે સેફ્ટી જોખમાઈ રહી છે, જેના સંકેતો છે અવાજ ઊંચો થવો, કટાક્ષ, ચૂપ કીધી, વાત ટાળવી, ત્યારે તરત જ વાતચીતના વિષય એટલે કે કન્ટેન્ટ પરથી ધ્યાન હટાવીને સેફ્ટી એટલે કે સલામતી પુનઃસ્થાપિત કરવા પર ફોકસ કરવું જોઈએ.
ઓકે, પણ કેવી રીતે?
એના માટે કેટલાક ટૂલ્સ છે. જેમ કે જો તમારાથી કોઈ ભૂલ થઈ હોય તો ખુલ્લા મને માફી માગો, એપોલોજાઇઝ કરો. જો તમને લાગે કે સામેની વ્યક્તિ તમારા ઈરાદાને ખોટો સમજી રહી છે તો કોન્ટ્રાસ્ટિંગનો ઉપયોગ કરો.
કોન્ટ્રાસ્ટિંગ એ શું છે? કોઈ દાખલો આપી શકશો?
ચોક્કસ. કોન્ટ્રાસ્ટિંગ એટલે સ્પષ્ટ કરવું કે તમારો ઈરાદો શું નથી અને શું છે. ધારો કે તમે તમારા જુનિયરને ફીડબેક આપો છો અને તે ડિફેન્સિવ થઈ રહ્યો છે. તમે કહી શકો, જો મારો કહેવાનો મતલબ એ બિલકુલ નથી કે હું તારા કામથી ખુશ નથી. આ છે ડોન્ટ ભાગ. હું ખરેખર એ સમજવા માંગુ છું કે આપણે આ પ્રોજેક્ટની ક્વોલિટી કેવી રીતે સુધારી શકીએ જેથી આપણે બધા સફળ થઈએ. આ છે ડુ ભાગ.
અચ્છા, આનાથી ગેરસમજ દૂર થાય છે.
હા, અને સેફ્ટી વધે છે. સેફ્ટીના બે મુખ્ય પાયા છે, પરસ્પર હેતુ, મ્યુચ્યુઅલ પર્પસ. શું આપણે બંને એક જ ધ્યેય માટે કામ કરી રહ્યા છીએ? અને પરસ્પર આદર, મ્યુચ્યુઅલ રિસ્પેક્ટ. શું હું તને એક વ્યક્તિ તરીકે માન આપું છું?
આ ખૂબ ઉપયોગી છે, પણ ઘણીવાર પ્રોબ્લેમ બહારની આપણી અંદર હોય છે. આપણે પોતે જ ગુસ્સે થઈ જઈએ છીએ, ડરી જઈએ છીએ, એનું શું?
અહીં પુસ્તકનો બીજો એક પાવરફુલ આઈડિયા આવે છે, તમારી વાર્તાઓમાં નિપુણતા મેળવો. માસ્ટર માય સ્ટોરીઝ. લેખકો સમજાવે છે કે આપણી લાગણીઓ, યુનો, એ સીધી કોઈ ઘટના કે વ્યક્તિના વર્તનથી નથી આવતી.
તો
ઘટના બને છે, આપણે એના વિશે મનમાં એક સ્ટોરી બનાવીએ છીએ. એ સ્ટોરી આપણી લાગણી નક્કી કરે છે અને લાગણી આપણા વર્તનને દોરે છે. જેમ કે બોસે મીટિંગમાં તમારી સામે ન જોયું, આ ઘટના.
તમે સ્ટોરી બનાવી એ મારાથી નારાજ છે. આ વાર્તા. તમને દુઃખ કે ગુસ્સો આવ્યો, લાગણી. તમે આખો દિવસ મૂડ ઓફ રાખ્યો અથવા કામ ટાળ્યું, વર્તન.
ઓહો, એટલે ગુસ્સો કે દુઃખનું કારણ બોસનું વર્તન નહીં, પણ આપણે બનાવેલી વાર્તા છે. આ તો મોટો ખુલાસો કહેવાય.
બરાબર. અને આપણે ઘણીવાર ત્રણ પ્રકારની હોશિયાર વાર્તાઓ બનાવીએ છીએ જે આપણને જવાબદારીમાંથી છટકાવવા દે છે. એક તો પીડિતની વાર્તા, બધું મારી સાથે જ ખોટું થાય છે. બીજી ખલનાયકની વાર્તા, સામેવાળો જ ખરાબ છે. અને ત્રીજી લાચારની વાર્તા, હું શું કરી શકું, મારા હાથમાં કંઈ નથી. સ્કિલ એ છે કે આપણે આ વાર્તાઓને ઓળખીએ, એમને ચેલેન્જ કરીએ અને વધુ વાસ્તવિક અને ઉપયોગી વાર્તાઓ વિચારીએ. જેમ કે પેલું બોસવાળા ઉદાહરણમાં, કદાચ બોસ કોઈ બીજા ટેન્શનમાં હશે.
પોતાની વાર્તાઓ પર કાબૂ મેળવ્યા પછી આપણે આપણો મુદ્દો કેવી રીતે રજૂ કરવો, ખાસ કરીને જો એ સેન્સિટિવ હોય, અને બીજાને કેવી રીતે સાંભળવા જેથી એમને સેફ લાગે.
આપણો મુદ્દો રજૂ કરવા માટે લેખકો સ્ટેટ પદ્ધતિ સૂચવે છે. STATE.
STATE એટલે
S, શેર યોર ફેક્ટ્સ. પહેલા તથ્યો રજૂ કરો, તમારી ધારણાઓ નહીં. T, ટેલ યોર સ્ટોરી. પછી તથ્યોના આધારે તમે શું તારણ કાઢ્યું તે નમ્રતાથી કહો. A, આસ્ક ફોર અધર્સ પાથ્સ. પછી સામેવાળી વ્યક્તિનો દૃષ્ટિકોણ પૂછો. T, ટોક ટેન્ટેટિવલી. તમારી વાતને અંતિમ સત્ય તરીકે નહીં, પણ તમારા મત તરીકે રજૂ કરો. જેમ કે મને એવું લાગે છે કે એમ. અને ઈ, એન્કરેજ ટેસ્ટિંગ. બીજાને તમારા મત સાથે અસંમત થવા કે તેને પડકારવા પ્રોત્સાહિત કરો. જેમ કે શું તમે આને અલગ રીતે જુઓ છો.
વાહ, આ તો બહુ સ્ટ્રક્ચર્ડ એપ્રોચ છે.
તેમના હાવભાવ કે લાગણીને પ્રતિબિંબિત કરો. પેરાફ્રેઝ, તેમની વાત તમારા શબ્દોમાં કહીને ખાતરી કરો કે તમે બરાબર સમજ્યા છો. અને પ્રાઇમ, જો તેઓ બોલતા અચકાતા હોય તો હળવેકથી શરૂઆત કરાવો. આ બધું સેફ્ટી વધારવામાં અને ડાયલોગને ઊંડો બનાવવામાં મદદ કરે છે.
અરે, વાતચીત પૂરી થાય પછી શું? ઘણીવાર સારી ચર્ચા થાય પણ પછી કશું થાય નહીં, એનું શું?
હા, આ પણ એક બહુ મહત્વનો મુદ્દો છે. ચેપ્ટર 9 છે, કાર્ય તરફ આગળ વધો, મૂવ ટુ એક્શન. સફળ સંવાદ પછી એ ક્લિયર કરવું જરૂરી છે કે નિર્ણય કેવી રીતે લેવાશે. કોઈ એક વ્યક્તિ લેશે બધાની સલાહથી, વોટિંગથી કે સર્વસંમતિથી? અને સૌથી અગત્યનું, કોણ શું ક્યારે કરશે, હુ ડઝ વોટ બાય વેન, એ નક્કી કરવું અને તેનું ફોલોઅપ કરવું. આના વગર સારી વાતચીત પણ હવામાં ઓગળી જાય છે.
આખી ચર્ચા પરથી એટલી મુખ્ય બાબતો આમ મારા મનમાં સ્પષ્ટ થઈ રહી છે. પહેલી તો એ કે સંવાદ એ દબાણ કરતાં વધુ શક્તિશાળી છે. સાચો પ્રભાવ આદરથી આવે છે, જોરથી નહીં.
એ દોષ દેવાને બદલે આપણે શું અલગ કરી શક્યા હોત એ વિચારવો, આ ખરેખર આપણને એમ કંટ્રોલ આપે છે.
ત્રીજું, સલામતી સૌથી પહેલા. જો લોકો સેફ ફીલ નહીં કરે તો પછી ગમે તેટલી સારી દલીલો હોય, વાત આગળ નહીં વધે. આ મને લાગે છે કે આપણા ભારતીય સમાજમાં જ્યાં પદ અને ઉંમરનું મહત્વ છે ત્યાં પણ એટલું જ લાગુ પડે છે. કેવી રીતે આદર જાળવીને પણ સેફ્ટી બનાવવી જેથી નાના પણ બોલી શકે.
ચોક્કસ. ચોથું, આપણી વાર્તાઓ આપણી વાસ્તવિકતા ઘડે છે. આપણા મનમાં શું ચાલે છે એના પર ધ્યાન આપવું અને એને કાબૂમાં રાખવું એ આપણી લાગણીઓ અને વર્તન સુધારવા માટે કી છે.
અને પાંચમું, પેલું સહિયારું પુલ. વાતચીતનો હેતુ હું જીતી જાઉં એ નથી, પણ સહિયારી સમજણ ઊભી કરવાનો છે જેથી બધા માટે બેસ્ટ સોલ્યુશન મળે.
બરાબર.
પુસ્તકમાં કેટલાક વાક્યો એવા છે જે આ વિચારોને બહુ સરસ રીતે બગડી પાડે છે. જેમ કે એક છે, લોકો તમે જે કહી રહ્યા છો તેનાથી ડિફેન્સિવ નથી બનતા, તેઓ વિચારે છે કે તમે શા માટે કહી રહ્યા છો તેનાથી ડિફેન્સિવ બને છે.
આ બહુ ઊંડી વાત છે. આનો અર્થ એ છે કે લોકો તમારા શબ્દો કરતાં તમારા ઈરાદા પર વધુ રિએક્ટ કરે છે. જો એમને લાગે કે તમારો ઈરાદો સારો નથી, તમારી વાત ભલે લોજિકલ હોય એ સાંભળશે નહીં. એટલે જ વાતચીતની શરૂઆતમાં જ તમારો પોઝિટિવ હેતુ સ્પષ્ટ કરવો અને મ્યુચ્યુઅલ રિસ્પેક્ટ બતાવવો જરૂરી છે.
બીજો એક વિચાર જે મને બહુ ગમ્યો, જ્યારે સલામત હોય ત્યારે તમે કંઈ પણ કહી શકો છો. આનો મતલબ એવો નથી કે ગમે તે બોલી નાખું, પણ જો તમે એવો માહોલ બનાવ્યો હોય જ્યાં સામેની વ્યક્તિ સેફ ફીલ કરે તો પછી અઘરામાં અઘરા મુદ્દા પર પણ પ્રમાણિકતાથી વાત કરવી પોસિબલ બને છે.
અને પેલું હૃદયથી શરૂ કરોવાળું, હું ખરેખર મારા માટે, અન્ય લોકો માટે અને સંબંધ માટે શું ઈચ્છું છું, આ સવાલ વાતચીત પહેલાં પૂછવાથી આપણે આપણા ઈગો કે ગુસ્સાથી ઉપર ઉઠીને સાચા ધ્યેય પર ફોકસ કરી શકીએ છીએ. મારે ખાલી સાબિત કરવું છે કે હું સાચો છું કે મારે ઉકેલ લાવીને સંબંધ પણ સાચવવો છે.
અને છેલ્લે જાણકારીનો સહિયારો પુલ સિનર્જીનું જન્મસ્થળ છે. એટલે કે જ્યારે બધાના વિચારો ભેગા થાય ત્યારે જે ઉકેલ મળે છે એ કોઈ એક વ્યક્તિના વિચાર કરતાં ઘણો સારો હોય છે. પેલી 1+1=11 વાળી વાત.
હા, બરાબર.
આ બધા સિદ્ધાંતો સારા છે, પણ રોજિંદા જીવનમાં કેવી રીતે ઉતારવા? ચાલો એક બે ઉદાહરણો લઈએ. ધારો કે ઓફિસમાં કોઈ કોવર્કર વારંવાર ડેડલાઇન ચૂકી જાય છે, શું કરવું?
સીધા ગુસ્સે થવાને બદલે પહેલા હૃદયથી શરૂ કરો. મારો હેતુ એને નીચો દેખાડવાનો નથી, પણ ટીમનું કામ સુધારવાનો છે. પછી સ્ટેટનો ઉપયોગ કરી શકાય.
કેવી રીતે?
જેમ કે મેં નોટિસ કર્યું કે છેલ્લા 3 પ્રોજેક્ટમાં ડેડલાઇન મિસ થઈ છે. આ થયા ફેક્ટ્સ. મને ચિંતા થાય છે કે આનાથી ટીમની કામગીરી પર અસર પડે છે અને આપણા પર પ્રેશર વધે છે. આ થઈ તમારી સ્ટોરી. આ વિશે તારો શું વિચાર છે? તને કોઈ મુશ્કેલી નડી રહી છે? આ છે આસ્ક અધર્સ પાથ. મને લાગે છે કે જો આપણે સાથે મળીને કોઈ રસ્તો શોધીએ તો સારું રહેશે. આ છે ટોક ટેન્ટેટિવલી. શું કોઈ એવી રીત છે જેનાથી હું હેલ્પ કરી શકું? આ છે એન્કરેજ ટેસ્ટિંગ.
વાહ, આ તો બહુ કન્સ્ટ્રક્ટિવ લાગે છે. અને ઘરમાં, માનો કે પરિવારમાં પૈસા બાબતે થોડું ટેન્શન છે,
ત્યાં પણ આ જ પ્રિન્સિપલ્સ કામ લાગે. પેલી મૂર્ખની પસંદગી ટાળો. કાં તો બોલું ને ઝઘડો થાય, કાં તો ચૂપ રહું ને ચિંતા કરું. મ્યુચ્યુઅલ પર્પઝ શોધો. આપણે બંને પરિવારની આર્થિક સુરક્ષા ઇચ્છીએ છીએ. સેફ્ટી બનાવો. કોન્ટ્રાસ્ટિંગ વાપરો. મારો ઈરાદો તારા ખર્ચા પર સવાલ ઉઠાવવાનો નથી, પણ હું ઈચ્છું છું કે આપણે સાથે મળીને બજેટ બનાવીએ જેથી ભવિષ્યમાં ચિંતા ન રહે. તમારી સ્ટોરીઝ તપાસો. શું તે જાણી જોઈને વધુ ખર્ચ કરે છે કે આપણી સમજવામાં ક્યાંક ભૂલ છે? અને પછી સ્ટેટનો ઉપયોગ કરીને શાંતિથી ચર્ચા કરો. આ જ સિદ્ધાંતો બાળકો સાથે વાતચીતમાં, સામાજિક વિવાદોમાં, અરે ડોક્ટર દર્દીના સંબંધોમાં પણ બધે જ ઉપયોગી થઈ શકે.
આખી ચર્ચા પરથી મારા માટે સૌથી મોટો ટેકઅવે એ છે કે આ બધું શીખી શકાય છે. આપણે આપણી વાતચીતની સ્કિલ સુધારી શકીએ છીએ એ કોઈ ફિક્સ વસ્તુ નથી. આ જાણીને ખરેખર બહુ આશા બંધાય છે. બીજું, વાતચીતમાં શું કહેવું છે એના કરતાં પહેલાં લોકો કેવું ફીલ કરે છે, એટલે કે સેફ્ટી પર ધ્યાન આપવું કેટલું જરૂરી છે એ સમજાયું.
અને મારા માટે સૌથી પ્રભાવશાળી વિચાર એ છે કે આપણી લાગણીઓ પર આપણો કેટલો બધો કંટ્રોલ હોઈ શકે છે જો આપણે આપણી સ્ટોરીઝ પર ધ્યાન આપીએ. આપણે પરિસ્થિતિના ગુલામ નથી, પણ આપણી પ્રતિક્રિયાઓના માલિક બની શકીએ છીએ. બીજું, આ મુશ્કેલ વાતચીતોને પ્રોબ્લેમ તરીકે જોવાને બદલે એને સંબંધો સુધારવાની અને સમજણ વધારવાની તક તરીકે જોવાનું જે દૃષ્ટિકોણ છે એ બહુ પાવરફુલ છે.
ખરેખર
સાચે જ, આપણા જીવનની ક્વોલિટી આ જ ક્ષણોને આપણે કેવી રીતે હેન્ડલ કરીએ છીએ તેના પર નિર્ભર કરે છે.
એક છેલ્લો વિચાર જે મને આવે છે તે આ છે. આ પુસ્તક આપણને સંવાદ માટેના અદ્ભુત ટૂલ્સ આપે છે, એ વાત સાચી. પણ શું દરેક પરિસ્થિતિમાં સંવાદ શક્ય છે? શું ક્યારેક એવી વ્યક્તિઓ કે સંજોગો ન હોય જ્યાં ગમે તેટલા પ્રયત્નો પછી પણ સેફ્ટી ન બને અથવા સામેવાળામાં સંવાદની ઈચ્છા જ ન હોય? ત્યારે શું કરવું? એ પણ એક મોટો પ્રશ્ન છે જેના પર કદાચ આપણે સૌએ વિચારવું રહ્યું.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.